તારીખ 13/7/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 300 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 143
દર્શન મન કર્યા વિના વસ્તુ સ્વભાવ ખ્યાલ ના આવે નહીં. દર્શન નો અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવતી નથી. સિદ્ધાંત વચન છે દર્શન નો મંદ કર્યા વિના અથવા દર્શન નો મંદ થયા વિના વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવે નહીં. એટલે ઓળખાણમાં વસ્તુનો સ્વભાવ ઓળખાય નહીં. જ્ઞાનનો ક્ષરૂક્ષમ ગમે તેટલો હોય પણ દર્શન નોની મંદતા થયા વિના એ જ્ઞાનની અંદર પોતાના સ્વરૂપનો ખ્યાલ આવવો એવું બનતું નથી.
બરાબર.
ગમે તેટલી ઉઘાડવાળી બુદ્ધિ હોય, વિદવત્તા હોય, બુદ્ધિનો ઉઘાડ ઘણો હોય, વિશાળ બુદ્ધિ દેખાય, તીક્ષ્ણ બુદ્ધિ દેખાય, ઘણી યાદદાસ્તવાળી મતિ હોય, મતિ જ્ઞાન નો ભેદ છે, સ્મૃતિ છે, મતિ જ્ઞાન નો ભેદ છે. લોકોને આકર્ષણ થાય બાહ્ય દ્રષ્ટિ જીવોને તો જ્ઞાની નો ભ્રમ થાય કે ઘણું જ્ઞાન છે ને ઘણા જ્ઞાની છે આ, તો પણ પોતાના સ્વરૂપનું પ્રતિભાસનું એ જ્ઞાનની તે ભૂમિકાની નિર્મળતાને આધારિત છે. બુદ્ધિના ઉઘાડના આધારે કે એ જાતના જ્ઞાનના ક્ષયોપશમની શક્તિના વિકાસને કારણે આત્માનો ખ્યાલ આવે એવું બનતું નથી. રૂપી પદાર્થમાં મોટો વિજ્ઞાની હોય ને મોટા મોટા મોટી શોધખોળ કરે, વિમાનો બનાવે ને મિસાઇલો બનાવે ને ગમે એટલું હોય, આ બાજુ શાસ્ત્ર બાજુ વળે તો શાસ્ત્રના અર્થ કરવામાં ક્યાંય ફેર પડે નહીં. એટલી નય જ્ઞાનમાં બધી બુદ્ધિ પહોંચી વળે, છતાં આત્મા ભાસ હોય એ બીજી વાત છે. એનો નિયમ આ છે એને ગુરુદેવ કહે છે કે દર્શનનું મંદ થયા વિના અથવા કર્યા વિના તો એ કરવા છે. વસ્તુનો સ્વભાવ ખ્યાલમાં આવે નહીં. વસ્તુનો સ્વભાવ એટલે આત્મવસ્તુ પોતે, પોતાનો સ્વભાવ ખ્યાલમાં આવવો અનુભવમાં તો હજી આગળની ચીજ છે, પછીની ચીજ છે, પણ પ્રથમ એની ઓળખાણ થવી, એનો નિર્ણય થવો, જેવો સ્વભાવ છે એવો જ ભાવ ભાસવો એ દર્શનની મંદતા થતા થાય છે. આમ તો દર્શન મંદ થાય છે એના જુદા જુદા તબક્કા છે. એને વિચારીએ તો સામાન્ય રીતે સાચા દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે જીવ વળે અને કુદેવ કુગુરુ કુશાસ્ત્ર જે છ અનાયતન છે એ બાજુની માન્યતા છોડે બુદ્ધિપૂર્વક દેવગુરુ શાસ્ત્ર, વિતરાગ દેવગુરુ શાસ્ત્ર કેવા હોય એનો વિચાર કરી અને એનો સ્વીકાર કરે, વિચારીને સ્વીકાર કરે તો એને દર્શન હોવો એક તબક્કે મંદ થાય છે. એટલે કે ગ્રહિત મિથ્યા દર્શનનો જે તીવ્ર દર્શનનો હતો ત્યાં એને ગ્રહિત ન રહે. ત્યાર પછી તત્વજ્ઞાનનો અભ્યાસ કરે ત્યારે પણ એને દર્શનનો મંદ થાય છે. એ પણ તત્વજ્ઞાનના અભ્યાસમાં ક્યારે કે સિદ્ધાંતનું જાણવું શાસ્ત્ર અનુસાર હોય ત્યારે, કહેવા માગે કાંઈક ને મતિ વિપર્યાસને લઈને એને અર્થ ભાષે કાંઈક વિપરીત, તો ત્યાં હજી દર્શન મોહ મંદ થયો. પણ શાસ્ત્રનું અર્થઘટન બરાબર કરી જાણે ત્યારે પણ એને દર્શન મોહ મંદ થાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, સ્વભાવથી આત્મા રાગને કરે નહીં, એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ કરી શકે નહીં, ને સ્વભાવથી આત્મા રાગને કરે નહીં, રાગથી ધર્મ થાય નહીં, એ વગેરે જે મુખ્ય મુખ્ય સિદ્ધાંતો છે એને બુદ્ધિમાં સંમત થાય તો એને મિથ્યાત મંદ થાય છે. પણ આવા બધા પ્રકાર સુધી તો જીવ અનંત વાર આવ્યો છે, આ કોઈ અપૂર્વ વિષય નથી, પૂર્વાનું પૂર્વ છે. અને સામાન્ય જન કોઈ પણ અહીં સુધી આવી શકે છે, વળી ત્યાં આવીને વૈરાગમાં રહીએ, વૈરાગમાં આવે એટલે કે પાંચ ઇન્દ્રિયના વિષયોની સુખ બુદ્ધિ મન થાય, ત્યારે પણ દર્શન મોહ વિશેષ મન થાય. કેમ કે દર્શન મોહનો એક એવો સ્વભાવ છે કે પર વિષયમાં સુખનો એને આભાસ થાય છે, ભ્રમ થાય છે, વ્યામોહ થાય છે. એ પ્રકારની અંદર મંદતા આવે ત્યારે પણ દર્શનનો મંદ થાય છે. એ પણ અનંતવાર થયો છે, ઉદાસ પણ અનંતવાર થયો, વૈરાગી પણ અનંતવાર થયો. એક લીધું ને શ્રીમદજીએ, ત્યાગ વિરાગ અથાગ લયો, એમાં શાસ્ત્ર જ્ઞાન કર્યું એ બધું એમાં લીધું છે. જપ તપ શાસ્ત્ર જ્ઞાન ત્યાગ વૈરાગ બધું લઈ લીધું છે. પણ છતાંય દર્શનનો જે કોઈ અપૂર્વ પ્રકારે મન થાય છે એ તબક્કો સાવ જુદો છે. એ વિષય વચનામૃતમાં બેન શ્રી વિશેષ ખોલ્યો છે એટલે ગુરુદેવ જરા વિશેષ મહિમા કર્યો છે. કોઈ જીવ ખરેખર આત્મભાવે ખરી ભાવનાએ તમામ પ્રકારના અનેકવિધ પ્રકારના જે કોઈ બાહ્ય વિષયો છે એમાંથી સુખ બુદ્ધિ હટાવીને એક આત્મામાં જ સુખ છે અને આત્મામાં જ સુખની પાછળ એ વિશેષે કરીને એની તીવ્ર ભાવનાથી અપૂર્વ જિજ્ઞાસાથી પૂરી લગ્ની અને પૂરી પૂરા ધગશથી એક ધ્યેય બાંધીને, એક પરિપૂર્ણ થવાનું ધ્યેય બાંધીને, એક ધ્યેય એટલે પરિપૂર્ણ થવાનું ધ્યેય બાંધીને અપ્રમાદપણે, પ્રમાદ કર્યા વિના, સમય ગુમાવ્યા વિના પૂરો આત્માર્થી થઈને જ્યારે પોતાના આત્માને પ્રાપ્ત કરવાની તૈયારી વાળો થાય છે ત્યારે એને દર્શન હો યથાર્થ પ્રકારે ઘટે છે કે જ્યારે એને એના જ્ઞાનમાં આત્મ સ્વરૂપ અવભાસે,
બરોબર,
એ ખ્યાલમાં આવે. સાદો શબ્દ લીધો છે, શાસ્ત્રીય પરિભાષામાં અવભાસન પ્રતિભાસન કહે છે. સ્વરૂપનો નિશ્ચય યથાર્થ કરવાને જ્ઞાન ક્યારે સમર્થ થાય, અથવા મુમુક્ષુની એવી પાત્રતાની યોગ્યતા ક્યારે થાય, આ ઉપર જો લક્ષ હોય તો એને તમામ શાસ્ત્રાર્થ સાર્થક થવો સંભવે છે. નહીતર શાસ્ત્રમાં પારંગત થાય પણ એનો અર્થ સરે નહીં. આ પાત્રતાનો વિષય જ્યાં લીધો છે બેનશ્રીએ, ત્યાં તો એ વાત કરી છે કે જેને એક આત્મા જ જોઈએ છીએ અને આ જગતમાંથી જેને બીજું કાંઈ જોઈતું નથી, આખા જગતમાંથી એને કાંઈ જોઈતું નથી, એક આત્મા જ જોઈએ છે અને એનો સર્વ પ્રયત્ન આત્માનું ભવના પાયા ગૂંચવામાં જ પ્રવર્તે છે, એ જ પાયો ગૂંચે છે, બીજા ઉપર જેની નજર નથી, એવી પોતાના પ્રયોજનની તીક્ષ્ણ બુદ્ધિ થાય છે. એમાં ઉઘાડની જરૂર નથી, પ્રયોજનમાં તો ઓછામાં ઓછા બુદ્ધિવાળો જીવ તીક્ષ્ણ બુદ્ધિએ પ્રવર્તે છે અને પ્રવર્તી શકે છે, એરિયન્સ પણ પ્રવર્તે છે. એવી સ્થિતિમાં એ પ્રકારે દર્શન મોહ મંદ કર્યા વિના આમ લેવું છે, આટલી શરતો છે એની પાછળ. દર્શન બહુ મંદ કરવાની વાત છે ત્યાં આટલી શરતો છે કે એ રીતે યથાર્થ પ્રકારે દર્શન બહુ મંદ કર્યા વિના લીધું છે. નાના પ્રકારના સુખના સ્થાનો છે વિભિન્ન પ્રકારના, ત્યાંથી જેને સુખ લેવામાં મૂંઝવણ થાય છે એવો શબ્દ લીધો છે, મૂંઝવણ થાય છે, ત્યારે જીવની મતિ ગુણથી ઉત્પન્ન થતા સુખ ઉપર જાય છે.
બરોબર,
એવી ભાષા કરી છે. મુમુક્ષુતાની એવી જ વ્યાખ્યા કરે છે, મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મોહા શક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે યત્ન કરવો, જેને પરિપૂર્ણતાનું ધ્યેય છે. મોક્ષ એટલે પરિપૂર્ણતાનું ધ્યેય છે. એ પ્રયત્ન કેવી રીતે કરે છે કે સર્વ પ્રકારની મોહા શક્તિના પરિણામ એને થાય છે, જે જે પ્રકારે એમાં એને મૂંઝવણ થાય છે. જેમ કોઈને નાક દાબે ને મૂંઝવણ થાય, એની મૂંઝવણમાં આવે છે, ત્યારે એને મુમુક્ષુતા થાય છે, ત્યારે એને દર્શન નો બંધ પડે છે, ત્યારે એને આત્મ સ્વભાવ ખ્યાલમાં આવે છે. ત્યાં સુધી એને ખ્યાલ પડતો નથી કે મારું સ્વરૂપ કેવું. એ વિશે એમને આગળ જગ્યાએ લીધો છે, એ પણ બહુ સારા શબ્દોમાં લીધો છે. ત્રીસમા વર્ષમાં છે. નાના પ્રકારનો મોહ પાતળો પડવાથી, સાદી ભાષામાં એ દર્શન મોહ મંદ થયા. અન્ય પદાર્થને જ્ઞાનમાં આવતા જ એક વ્યામો થાય છે કે આ ઠીક છે, આ મને હો, આ અઠીક છે અને આ મને ન હો, બે પ્રકાર છે એના અસ્તિ નાસ્તિ. એ પ્રકાર જેનો મંદ થઈ જાય છે, કોઈ પદાર્થ ઠીક અઠીક હોવા પણ છે નહીં, અને આ આત્માને કોઈ પદાર્થ સાથે કાંઈ સંબંધ છે નહીં, થઈ શકતો નથી, બસ, ત્યારે આત્માની દ્રષ્ટિ પોતાના ગુણથી ઉત્પન્ન થતા સુખમાં જાય છે. પર પદાર્થના નિમિત્તે ઉત્પન્ન થતા સુખમાં દ્રષ્ટિ છે, ત્યાં સુધી તીવ્ર દર્શન મોહ છે, ત્યાં સુધી એને આત્મા ભાસતો નથી. આ વિશે આપણે શ્રીમદજીએ પણ જુદી જુદી જગ્યાએ શૈલી ફેરવી ફેરવીને લીધો છે, કથનની શૈલી ફેરવી છે. એ 25મા વર્ષમાં છે કે ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ ક્યાંય પણ એને ઠીકપણું ભાસે છે ત્યારે પોતાના આત્મા કરતા તે પ્રસંગને વધારે અધિકાર આપે છે. એની મહિમા આવે એનો અર્થ જ એ છે કે તારા કરતા એ અધિક થયું ત્યારે. સર્વ ઉદયમાં એ ઉદયને અધિકાર આપે છે, ત્યાં સુધી એને જ્ઞાન સ્વભાવ અધિકપણે આવ્યો નથી, એ પરિસ્થિતિ છે. એવા સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાલક વર્તે છે, આવાલા પણ મીઠાશ વર્તે છે, શૈલી જુદી જુદી કરે છે, ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. ત્યાં એને જો વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવે નહીં, ત્યાં સુધી એને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. કેમ કે અહીંયા એને સુખ લાગ્યું તો અહીંયા સુખ છે એ વાત એને ભાસી નથી. આ સીધી વાત છે, જ્યાં સુખ નથી ત્યાં સુખ ભાસ્યું, અથવા જે કષાયની મંદતા અને સાતાના પરિણામ છે ત્યાં એને સુખ ભાસ્યું, ત્યાં એને આત્મામાં સુખ છે એ વાત ભાસી કઠણ છે,
બરોબર,
અસંભવિત છે, બની શકતો નથી. ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, એટલું જ નહીં, એથી વધારે એક પગલું અહીંયા લખ્યું છે, કે સ્વ અપેક્ષાએ એને સ્વ સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને પર અપેક્ષાએ એને સત્સંગનું મહાત્મ પણ તથારૂપણે ભાષમાન થવું અસંભવિત છે. જે આત્મા ભાસવાનું જે પ્રકૃષ્ટ ઉત્કૃષ્ટ નિમિત્ત સત્સંગ છે એનું મહાત્મ પણ એને ભાષ્યું છે, એને ભાસવું અસંભવિત છે એમ લીધું છે. આવી વાત છે. એટલે જ્ઞાનીના સમાગમને પ્રાયોરિટી નહીં આપી શકાય. પહેલે એને સુખનું કારણ છે એની પ્રધાનતા, એમાંથી વખત મળે ને એમાંથી વૃત્તિની નવરાશ કાંઈક થાય તો ત્યાં જાય, નહીં તો પછી કાંઈ નહીં. પહેલું આ ને પીછું પછી બીજું બધું, એટલે પહેલો એનો સંસાર ને પછી બીજો મોક્ષ એમ થઈ ગયું. કોઈ કાળે એમાંથી નીકળવાનો અવસર આવતો જ્યાં સુધી તે સંસારગત વાલપ અસંસારગત વાલપને એટલે મોક્ષના માર્ગને વિશે વાલપ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચિત કરીને, ખચિત એટલે ચોક્કસપણે અવશ્યપણે અપ્રમતપણે પ્રમાદ લાવ્યા વિના જ્યાં સુધી આ જીવને સંસારના સંયોગમાં મુખ્યતા વર્તે છે ત્યાં સુધી પ્રમાદ કર્યા વિના વારંવાર પુરુષાર્થનો સ્વીકાર કરવો યોગ્ય છે. તમે પુરુષાર્થ કરવો, પુરુષાર્થ કરવો એમ પુરુષાર્થ કરવાનું જોર આવે છે તો આ જગ્યાએ એનું એપ્લાય કરશો. એક બહુ સારી અપેક્ષા અહીંયા બતાવી છે કે અકૃત્રિમ સહજ પુરુષાર્થમાં તારા પુરુષાર્થનું પરિણમન આવ્યું નથી. એ સ્ટેજ અને એ તબક્કામાં તારા પુરુષાર્થ, તારો પુરુષાર્થ શરૂ થયો નથી, એ તબક્કામાં તારો પ્રવેશ થયો નથી. તો પુરુષાર્થ કરવો છે ને તારે તો આ જગ્યાએ તમે પુરુષાર્થ કરવાના વિષયને લાગુ કરશો કે જ્યાં સુધી મને અન્ય પ્રસંગોની મુખ્યતા વર્તે છે ત્યાં સુધી મારે પ્રમાદ કર્યા વિના, સમય ગુમાવ્યા વિના, વેડફ્યા વિના આ સ્થાનમાં પુરુષાર્થ કરવો ઘટે છે, એટલે કે આ મારી વાલુપ મારે તોડવી ઘટે છે. આવા ત્રણકાળને વિશે, ત્રણેય કાળને વિશે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે. બરોબર, કોઈ તમારી પાસેથી અપેક્ષા રાખીને લખી પત્ર તો ગમે એને લખાવશે. 331 નંબરનો પત્ર છે, પણ આમાં કોઈ વિવાદની જગ્યા નથી, વિસંવાદની જગ્યા નથી, અને લખવા પાછળ કોઈ ખાસ પ્રયોજન રહ્યું નથી પરમાર્થ સિવાય. એ બધા દર્શનોના વિષયમાં જાય છે. બોલ, દર્શનો મંદ કર્યા વિના વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવે નહીં, આ મુમુક્ષુતાની ભૂમિકાનો આ સિદ્ધાંત છે, આ નિયમ છે. એટલે ઘણી કાળજી અને ઘણી સાવધાનીથી અંદરમાં પોતાનામાં આ વિષયને એણે જાગ્રત થઈને ટાળવો ઘટે છે. નહીતર ક્યારે પણ વસ્તુનો સ્વભાવ ખ્યાલમાં આવે, ભલે શાસ્ત્ર માટી માટીને આખી જિંદગી ફૂંકાઈ જાય, એટલા શાસ્ત્ર માટે કે શરીરનો ખ્યાલ રાખે નહીં, પણ દર્શનનો અંદરમાં મંદ થવો જોઈએ. આટલી વાત છે. મોહમંદ કરવાનો આ વિષય લીધો ને કે એની આત્મપ્રાપ્તિની જે ભાવના છે, પૂર્ણતાનું જે ધ્યેય છે, એની પાછળનું જે ધગશ છે, બેન્સીના શબ્દોમાં લઈએ તો એ છે આતરડીમાંથી એની ભાવના ઊભી થવી, અથવા જ્યાં સુધી એને આત્માનો નિર્ણય ન થાય, આગળ બોલાવી ગયા છે, જ્યાં સુધી એને નિશ્ચય ન થાય, આત્મા ખ્યાલમાં ન આવે, ભાષે નહીં, ત્યાં સુધી જેમ કોઈ માથે વાઘ સિંહને સરફ ફરતા હોય ઘરમાં અને ઊંઘ આવે નહીં, એમ એની બેચેનીથી જ રહી. આ બધા એના લક્ષણ બતાવ્યા છે. કેટલો અજંપો થાય, ભાવના હોય તો એની લગ્ની કેટલી જોરદાર કામ કરે, નાસ્તી છે. એના વિશે બતાવ્યા કે એને ક્યાંય સુખ ચેન પડે નહીં. વાત લીધી અજંપાનો બોલ છે. 196 સિંહ ચારે કોળ ફરતા હોય ને જેમ ઊંઘ ના આવે, કાળો નાગ ઘરમાં બેઠો હોય ફેણ કાઢીને હુંફાળા મારતો હોય ને ઊંઘ આવે, આ મિથ્યાત નો કાળો નાગ છે અંદર માં, તેમ ઊંઘ ના આવે. આ વાસ્તવિક પરિસ્થિતિ છે. આ કોઈ મીઠું મરચું ભભરાવીને અતિશયોક્તિ કરીને જ્ઞાનીઓ એ ગપ્પા માર્યા છે એમ માનવા જેવું એમની આ સ્થિતિ થઈ છે. નિર્ણય કરવા પહેલા એક વાર એમની ઊંઘ ઉડી ગઈ છે. એ નિર્ણય પાછળ જે મથામણ છે, જે મંથન છે, એમાં ઊંઘ ઉડી જાય છે. અહીંયા પણ સંસારમાં થોડી મુશ્કેલી આવે તો એની ઊંઘ ઉડે છે કે નહીં, થોડી ઉપાધિ વધી જાય ત્યારે ભાઈ સાહેબ ને હવામાનની તળાવમાં પડખા ગળતા ઊંઘ આવતી નથી. પંખો ફરતો હોય, એર કન્ડિશન હાલતું હોય, હે, છતાં એને ક્યાંય ઊંઘ આવે નહીં. કેમ કે ઊંઘ એમાંથી નથી આવતી. ન તો પલંગના ગાડલામાંથી ઊંઘ આવે છે, કે ન તો પંખો કે એર કન્ડિશનમાંથી ઊંઘ આવે છે. ઊંઘ ત્યાંથી આવે છે, પણ એને એમ થાય છે આ બધું સરખું હોય તો મને ઊંઘ આવે, એને એમાંથી ન આવતી હોય એવો એને ભ્રમ થાય છે. એમ તત્વ નિર્ણય ન કરે ત્યાં સુધી એને સુખેથી ઊંઘ ન આવે, એને ચેનથી ઊંઘ ન આવે. એના પરમાત્માનો વિયોગ હોય તો એને એ વિયોગ એનાથી સહન ન થાય. સંસારમાં તે વિયોગ સહન કરતા નથી. ઘણા મરી જાય છે કે પતિનું મરણ થાય ને પત્નીના પ્રાણ ઉડી જાય, પત્નીનું મરણ થાય ને પતિના પ્રાણ ઉડી જાય. આટલું તો હજી સંસારમાં, હજી દાંપત્યમાં આટલી તો પરિસ્થિતિ ઊભી થાય છે સંયોગિક ચીજમાં. અને અહીંયા પરમાત્માના મંદિરમાં બિરાજમાન છે એનો એને નજીક છે તો પણ પડદો આડો છે, દર્શન નથી આત્મા પડદો દર્શન થવા દેતો નથી, તો એને રડવું એ આવતું નથી, રોતોય નથી. મરે તો ક્યાંથી કે છે કે તારું મિથ્યાત એમને એમ ગળશે નહીં. આ મિથ્યાત મંદ થવું કહો કે મિથ્યાતનું ગળવું કહો, યથાર્થ પ્રકારે આ રીતે મિથ્યાત ગળ્યા વિના કોઈ રીતે એને અંદરમાં ભાસે, અને ભાસે તો એના જ્ઞાનમાં એ શક્તિ આવે છે. એ 236 માં લીધું છે. ભૂલી જવાય ને, વાંચવું હોય પાછા ભૂલી જવાય, ફરીને ફેરવવાનું થાય. 63 નીચે. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવ ભાષણ વધતું જાય છે, અહીંયા ભાવ ભાષણ પ્રસંગ વાપરો છે, ઓળખાણ કહો કે ભાવ ભાષણ, તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે. ઉઘાડની વાત નથી આ. આત્માના સ્વભાવને ગ્રહણ કરવાનું જે સામર્થ્ય, અનુભવ બાજુ પહોંચવાનું, અનુભવ પ્રત્યે આગળ વધવાનું જે સામર્થ્ય, એ ભાવભાષણ સમજણમાં વધે છે ત્યારે આવે છે, ત્યારે વધે છે. અને એ વધતા જતા જ્ઞાન સામર્થ વડે મોહ એટલે અહીંયા દર્શન મોહ શિથિલ થાય છે, દર્શન મોહ મંદ થાય છે, દર્શન મોહ ગળવા લાગે ત્યારે જ્ઞાન જ્યાં સમ્યકપણે પરિણમે છે ત્યાં એને મોહનો સમૂહ નાશ પામે છે. અને ત્યારે એને જ્ઞાનથી આત્મા અનુભવમાં આવે છે. અહીંયા જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી એ વાત સમજાવી છે. જ્ઞાનની પ્રમુખતાથી એ વાત એવી છે. પણ મોહને અને અનુભવને આ સંબંધ છે કે મોહ મંદ થાય ગળે તો એને દર્શન મોહ ટળે, અને દર્શન મોહનો નાશ થાય તો અનુભવ થાય. ક્યારે દર્શન મોહ રહે અને અનુભવ થાય એવું બનતું નથી. વાત બે લીટીની લખી છે, અંદર કષ્ટ છે. જ્ઞાન ગોષ્ઠીમાંથી લાગે છે. એમાં જરૂરતનો વિષય છે, પાછળ પડવું જોઈએ. એ જેમ કોઈ નથી કહેતા ભાઈ આ તો ખાઈ પીને પાછળ પડી ગયો છે. ખાઈ પીને એટલે ભૂખ્યા પેટે શક્તિ ન હોય, આ પૂરી શક્તિથી પાછળ પડી ગયો છે એનું સંધાન. દર્શન મોહનો અભાવ કર્યા વિના, નાશ થયા વિના મંદ થવો બીજી વાત છે, અભાવ થવો આખું સ્ટેજ બદલાઈ ગયું, એ નવો તબક્કો શરૂ થયો. એ સમ્ય જ્ઞાનનો ત્યાં પ્રારંભ થયો, દર્શન મોહનો ત્યાં નાશ થયો, સમ્યક દર્શનનો ત્યાં આરંભ પ્રગટ થઈ ગયો. એ વિના આત્મા અનુભવમાં આવે એવો નથી. નિરાવરણ જ્ઞાન છે. જ્યારે આત્મા ભાવ ભાષે એટલે તો 236માં બોલી દો, ત્યારે એના જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે. જ્ઞાનની શક્તિ શું કે સ્વપરગ્રાહક જ્ઞાનની શક્તિ છે જાણવાને અહીંયા ગ્રહ હું એમ કહે છે. સ્વપરગ્રાહક જે જ્ઞાનની શક્તિ છે એમાં પરને તો એ ગ્રહે છે પણ સ્વને ગ્રહણ કરતો નથી, સ્વને છોડીને પરને ગ્રહણ કરે છે. તે એકાંત છે, તે મિથ્યાત છે, તે અસમ્ય છે એમ લેવું છે. જ્યારે દર્શનમાં મંદ થાય અને મોહના અભાવ સ્વભાવે રહેલું જે પોતાનું આત્મતત્વ સ્વતત્વ એનો એને ખ્યાલ આવે છે કે હું આત્મા નિર્મોહી તત્વ છું, પરિપૂર્ણ શુદ્ધ નિર્વિકાર તત્વ છું, એવું એને પોતાનો ખ્યાલ આવે છે, પોતાનો ભાવ ભાસે છે. એ દર્શન મોહના સદભાવમાં ભાસે છે, દર્શન મોહના મંદતાના સદભાવમાં ભાસે છે. ત્યારે ત્યાં હજી એને અભાવ થયો નથી, એનો મંદ ત્યારે એની જ્ઞાન શક્તિ છે એ આત્માને ગ્રહવા ત્યારે એની જ્ઞાન શક્તિ તૈયાર થાય છે. જ્ઞાનમાં શક્તિ ક્યારે આવે? કોઈ પણ એક કાર્ય કરવું હોય તો એ કાર્ય કરવાની કાર્યક્ષમતા આવશ્યક છે, અપેક્ષિત છે. એ તો બરાબર છે ને. તો કહે છે કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને દર્શન મોહ એટલો પ્રચુર છે કે એના જ્ઞાનમાં અનેક પ્રકારે ગુણદોષનો વિચાર કરવાની સામાન્ય શક્તિ હોવા છતાં અને એ ગુણદોષનો વિચાર એનું સાહિત્ય અને એનું વિજ્ઞાન છે જેમાં એવા જે સત્શાસ્ત્રો એની સાથે એનું જ્ઞાન એની બુદ્ધિ લાગી શકતી હોવા છતાં યથાર્થ પ્રકારે દર્શન મોહ જો મંદ ન થાય તો એ જ્ઞાનમાં સ્વરૂપને ગ્રહવાનું સામર્થ આવતું નથી. સામર્થ કહો વધતા મોહને ટાળે છે.
બરોબર.
એ 236 માં જે વધતા વધતા મોહને ટાળે છે. રાગ કરતા કરતા કોઈ પણ પ્રકારનો રાગ કરતા કરતા વિતરાગતા નહીં થાય. પણ આવું જ્ઞાન સામર્થ્ય પ્રગટ થશે તો એ જ્ઞાન વધતા વધતા, જ્ઞાનનું સામર્થ્ય વધતા વધતા એને અનુભવ સુધી પહોંચાશે કે જેમાં દર્શન મોટળી જશે, નાશ થઈ જશે. એટલે કોઈ પણ જીવને દર્શન મોહનો અભાવ થયા વિના, કર્યા વિના, કહો કે થયા વિના આત્મા અનુભવમાં આવે એવો નથી. મોહના અભાવ સ્વભાવે રહેલો આત્મા દર્શન મોહના સદભાવમાં ક્યારે પણ અનુભવ ગોચર થતો નથી. પછી જે મોહ રહ્યો તે ચારિત્રની અસ્થિરતાનો રહ્યો, એ તો શક્તિ વિનાનો છે. પછી પછી જેટલો વિભાવ છે એ શક્તિહીન હીન સત્વ થઈ ગયેલો છે, એને ટળતા વાર લાગશે. મૂળ જેનું બળી ગયું એના પાંદડા નિયમથી સુકાઈ જવાના. એને પાણી છાંટી છાંટીને લીલા રાખે તો પણ રહે, ઉપરથી પાણી છાંટા જ કરે. અરે મૂળમાં પાણી નાખ્યા કરે પણ મૂળ જ બળી ગયું પછી પાણીને ખેંચવા સમર્થ હતું
નથી.
બે તબક્કાની વાત છે, મન થવું અને અભાવ થવું, આ બે વસ્તુ બનવી જોઈએ. નાસ્તિથી અસ્થિથી એના જ્ઞાનમાં સ્વભાવ ભાસવો જોઈએ એક તબક્કે, અને બીજા તબક્કે એના જ્ઞાનમાં પ્રત્યક્ષ અતિન્દ્રિય સ્વાનુભવ થવો જોઈએ. સ્વાદ આવવો જોઈએ આનંદનો, આત્માનો સ્વાદ કહો કે આનંદનો સ્વાદ કહો, એનો અનુભવ. બે એક સાથે છે, અંધારું પડવું ને અજવાળું થવું, અસાતાનું મટવું ને સાતાનું થવું, એક જ સાથે સાયમલ્ટેનિયસ છે. કહેવામાં કથનમાં દર્શન મોહમાં ઉભો છે એટલે ત્યાંથી કહેવામાં આવે છે આને તો ટાળ. એક સાથે છે આ બાજુ, આ મંદ થાય, આ જ્ઞાનનું સામર્થ્ય ઊભું થાય, જ્ઞાનનું સામર્થ્ય ઊભું થાય અને આ મંદ થાય. પહેલા પછી, બીજ પહેલા કે વૃક્ષ પહેલા, એવું છે. એ તો બે એક સાથે છે. કથનમાં
હે
જ્ઞાનાવરણનો ક્ષરોક્ષમ સમને પંચેન્દ્રિય જીવને પર્યાપ્ત છે. ચારે ગતિના, ત્રણ ગતિમાં તો સંઘની છે જ, મનુષ્ય દેવને નારકી તો મનવાળા છે, આપણે સમૂર્છન મનુષ્યને ગૌણ કરીએ છીએ, એ મન વિનાના છે. અને તિર્યંચની અંદર જે મન સહિતના છે એ ચારે ગતિના સંઘની પ્રાણીઓને જ્ઞાનાવરણીનો ક્ષોભસમ પર્યાપ્ત છે. પોતાના સુખ દુઃખના વિષયમાં એના પ્રયોજનવાળું જ્ઞાન, જ્યાં એને કલ્પિતપણે ભલે સુખ દુઃખ માન્યું છે ત્યાં એ બરાબર એનું જ્ઞાન કામ કરે છે, પર્યાપ્ત રીતે કામ કરે છે. પણ છતાં અહીંયા એને જ્યાં સુધી પોતાનું હિત જે હદે વસવું જોઈએ એના ભાવનામાં, એની લગ્નીમાં, એની ધગશમાં આવવું જોઈએ એ હદે ન આવે ત્યાં સુધી એને દર્શન મોહ મંદ થતો નથી. દર્શન મોહ મંદ થતો નથી ત્યાં સુધી એનું જ્ઞાન આત્માને ઓળખવા કાર્યક્ષમ થતું નથી. બસ આટલી વાત છે. ભૂમિકાના જ્ઞાનની નિર્મળતા એટલે કે યોગ્યતા, જ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા. બીજા શબ્દમાં એને એમ કહી શકાય કે જ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા કેવી હોય અને ક્યારે એને ગણવી જોઈએ, હોવી જોઈએ, એના ઉપર એનું જો લક્ષ્ય જ ન હોય તો એ જે કાંઈ કરશે એ લક્ષ્ય વિનાના બાણની જેમ થપકારે રાખશે, બધું કાંઈ શાસ્ત્રે વાંચ્યા કરશે ને બધું કર્યા કરશે. કેમ કે યોગ્યતા છે, એ જ્ઞાન પ્રાપ્તિનું સ્થાન છે. સ્થાનનો જ ખબર નથી ને, એ બાજુ જ લક્ષ્ય નથી ને, એનો કઈ વિચાર નથી. તો એમ માનશે કે આ કરું છું ને એટલે મારી યોગ્યતા છે, હું આ કાર્ય કરું છું ને એટલે મારી યોગ્યતા છે. બુદ્ધિ વાળો એમ વિચારશે કે આટલી બુદ્ધિ શાસ્ત્રમાં દોડાવું છું ને માટે મારી યોગ્યતા છે. પૈસા વાળો એમ વિચારશે કે આટલું દાન દઉં છું ને એટલે મારી યોગ્યતા છે. શરીર શક્તિ વાળો એમ વિચાર કરશે કે આટલું તપ કરું છું ને એટલે મારી યોગ્યતા છે. એમ તન મન ને ધન ત્રણ લગાવે છે ને, બસ આમાં તો તન મન ધન લગાવો એટલે યોગ્યતા થઈ ગઈ. પણ એ તન મન ધન તારા છે નહીં, પેલા તો એ નક્કી કર. યોગ્યતામાં એ વાત છે કે શરીરે તારું નથી ને એ ધને તારું નથી ને એ મને તારું બીજી વાત છે આખી. એમ એને દર્શનનો મંદ કરવા બાજુ જવું જોઈએ, અને એમાં તો એની મુમુક્ષુતા, એની જાગૃતિ, એની ભાવના, અને મરીને પણ ધ્યેયને વળગી રહેવાની ધગશ લગ્ન એ એને મનથી આવીને આ દર્શનનો મંદ થાય નહીં ને એના ઉઘાડમાં રહેવું, જે નિર્મળતા આવવી જોઈએ. કેમ કે એ જ મળ છે, એના જ્ઞાનનો મળ શું છે એમ વિચારવામાં આવે તો એ દર્શનનો છે જ એના જ્ઞાનનો મળ છે. એક જગ્યાએ બહુ સારી વાત દીધી છે, મળ ને વિક્ષેપ મુમુક્ષુને આત્મકાર્યમાં અથવા મોક્ષ માર્ગમાં પ્રવેશ નહીં દેવામાં બે એને અડચણ છે, આડખીલી છે. શું? કે મળ ને વિક્ષેપ. એ મુમુક્ષુતા યથાર્થ આવે તો એનો મળ મટે, અને સત્પુરુષ પ્રત્યે ભક્તિ થાય તો એનો વિક્ષેપ મટે. બે વાત લીધી છે, બે વાત સાથે લીધી છે, નિમિત્ત ઉપાદાન થી વાત લીધી છે એટલે એ વાત લીધી છે. અને એ વાત એમ જ છે, જ્યાં સુધી પરિણામમાં એક વિક્ષેપ ઉભો થાય છે, માણસ છે કે આ કામ કરવામાં આ એક વિક્ષેપ છે, આ વિક્ષેપ ન હોય તો આ કામ થઈ જાય, આડખીલી જેને કહેવામાં આવે છે. એમ અંદરનું જે સત છે એના માટે ભાવના હોવી ઘટે છે, અને બહારનું જે સત છે એના માટે પણ એની અર્પણતા અને એના પ્રત્યે પણ એનો જે સદભાવ છે એ હોવો ઘટે છે. કેમ કે જો તને સ્થૂળ વિષયમાં, બહારનો વિષય અંદર કરતા સ્થૂળ છે, કેમ કે પ્રગટ છે એમને જ્ઞાન, આ તો અવ્યક્ત છે અથવા શક્તિરૂપ છે ને આ વ્યક્તિરૂપ છે, વ્યક્તિની તને ઓળખાણ ન થાય, સ્થૂળ વિષય પ્રત્યે તને પણ એ સત છે એમ જાણવામાં ન આવે, અંતર સતને ઓળખવાનો કોઈ ક્લાસ રહેતો નથી, કોઈ અવકાશ રહેતો નથી, કોઈ પરિસ્થિતિ એની હોતી નથી. આ પરિસ્થિતિ છે એટલે એને વિક્ષેપમાં નાખ્યું છે. બહુ ઘણી વ્યવસ્થિત વાતો કરી છે શ્રીમદજી, એવી ઘણી વ્યવસ્થિત વાતો કરી છે. આપણે એક સંકલન ચાલે છે એને વ્યવસ્થિત પદ્ધતિસર આપણું શ્રીમદજીમાંથી છે, બેનશ્રીમાંથી લીધું છે, પરમાગ્રંથમાંથી છે. વિષય એક એક જગ્યાએ સંકલિત કરીને વ્યવસ્થિત છૂટક છૂટક છે. આ માટે આગલું ભૂલી જાય, 300 વાંચીને 236 ભૂલે ને 190 ખ્યાલ ન આવે, આ એક ધારો એક વિષય સંકલન કરીએ. એ 300 છે, 301 આત્માને માટે કાંઈક એની પાછળ પડવું જોઈએ, પ્રયત્નના વિષયનો આ બોલ છે. એક જીવના સ્વભાવગત એક વાત એવી છે કે જીવનો પુરુષાર્થ ક્યાં ક્યારે કેટલો કામ લાગે અથવા ક્યાં ક્યારે કેટલો જાગૃત થઈને વર્તે એનો આ નિયમ છે કે જેટલી જ્યાં એને જરૂરત લાગે તેટલું ત્યાં એ પુરુષાર્થ ઉત્પન્ન થઈને કામે લાગે. જરૂરિયાત વિના આ જીવ પુરુષાર્થ જરા પણ કરે એવો નથી, અથવા જરૂર વિના એ ઉપેક્ષા કરે એવો છે. આમ છે એવો એનો સહજ સ્વભાવ છે. જો એને જરૂરત ન લાગે તો ઉપેક્ષા કરી જાય, અને જરૂરત લાગે તો એ જેટલી જરૂરત લાગે એટલી અપેક્ષા કરે. એક રૂપિયાની, એક રૂપિયા જેટલી જરૂરતની એટલી અપેક્ષાની, એક કરોડની, એક કરોડ જેટલી જરૂરતની એની અપેક્ષા. એનો રસ અને પુરુષાર્થ એના પ્રમાણમાં ઉત્પન્ન થઈને કાર્યરત થાય, આ એનો નિયમ છે. અને એ બધાને સ્વાનુભવ ગોચર છે, વેપારીઓને તો ખાસ. એ સામાન્ય નફો હોય તો કે છે આપણે કસરત નથી કરવી. શું કે કોઈ એવું બાર્ગેનિંગ સોદો હોય કે સામાન્ય નફો મળતો હોય અને પોતાને એ નફો નગણ્ય હોય પોતાની સ્થિતિના પ્રમાણમાં, આવું એવી સ્થિતિ હોય તો ક્યાંય કરે. પણ કાંઈક ઠીક સ્થિતિ હોય અને સામાન્ય નફો હોય, આપણે એ કામ નથી કર્યું. પણ નફો મળે છે ને એટલો નથી નથી નફો લેવો એમ કહી દે. પણ જો એને સારી પેઠે મળતું હોય તો એ શું શું કરે એ કઈ હિંદાવાની જરૂર નથી, એવો પાછળ પડી જાય. નો ખાવાનું ભાન રહે, નો શરીરનું ભાન રહે, નો બીજા કોઈ પ્રસંગોની એને પ્રધાનતા રહે, એ પરિસ્થિતિ થાય છે કે એ જરૂરતનો વિષય થઈ ગયો. પાણીનો દ્રષ્ટાંત છે, પ્રાણ જાય તો પાણીની કિંમત કેટલી. લોટા પાણીની કિંમત તો આર્થિક દ્રષ્ટિએ જેટલી છે એટલી છે, સમજાવવાની જરૂર નથી. પણ એમ ન જોવાય કયા ટાણે એની કેટલી કિંમત છે, કે પ્રાણ જાય અને પાણી ન મળતું હોય એવા સ્થાનમાં એક લોટા પાણીની કિંમત ન થઈ શકે એટલી છે. આટલી વાત છે, એ જરૂરતનો વિષય છે. એટલે આ એક પ્રશ્ન પૂછવા જેવો છે, મુમુક્ષુ જીવે પોતાને પોતા માટે આ પ્રશ્ન પૂછવા જેવો છે કે તને જરૂર કેટલી લાગી છે. શું જવાબ મળે છે? પાણી જેટલી જરૂર છે. કયા પાણી જેટલી જરૂર છે? કે જ્યારે તરસ નથી લાગી એ પાણી જેટલી જરૂર છે, કે હવે પ્રાણ જાય ત્યારે પાણી મળે એટલા પાણીની જરૂર છે? આટલી વાત છે. નહીતર પુરુષાર્થ કરવો એવું વિચાર કર્યો હશે તો પણ પુરુષાર્થ ઉપડશે નહીં. શું કહે છે? આત્માને માટે કાંઈક એટલે પૂરેપૂરું, કાંઈક એટલે થોડું નહીં. કાંઈક એટલે કાંઈક નો અર્થ અહીંયા સરખી રીતે સરખાઈનો એને પાછળ લાગવું જોઈએ. આનું આ રટણ કરવું જોઈએ. અને એ પોતાને જે કાંઈ વિષય છે એની રુચિ હોય, રટણનું પણ એવું છે, જેની રુચિ હોય એનું રટણ ચાલ્યા કરે, એને કરવું જોઈએ, કરવું જોઈએ એમ કહેવામાં આવે છે. જેને જેની રુચિ, જેને જેની જરૂરિયાત, એને એનું રટણ થયા વિના રહે નહીં. થયા વિના રહે નહીં એવું કે એ રટણને છોડવા માંગે તો છોડી શકે નહીં. ઊંચી ઉંમરની વાત છે, પૈસા કમાવા એમ ખબર પડે છે પૈસાની જરૂરત છે. દુનિયાના તમામ સાધન સગવડ પૈસાથી ખરીદી શકાય છે અને પૈસાથી જ બધું મળે છે, માન પાન બીજું ત્રીજું. પૈસા ગમે તેમ કરીને કમાવા જોઈએ. ત્યારે એની પાછળ ઉગતી ઉંમરમાં માણસ કેવો પડી જાય છે, રાજુભાઈનો અનુભવ નહીં હોય પણ અમે બધો અનુભવ લઈ ચૂક્યા છીએ. ખાતા પીતા હાલતા ચાલતા ઊંઘતા એક જ વિચાર આવે, બીજો વિચાર આવે નહીં. જાણે દુનિયા આખી ખરીદી લેવી છે આ પરિસ્થિતિ. જાગતા ઊંઘતા એનો પ્રયત્ન જોઈએ. ફોગાની જેવા શું ચિંતન મેં બે ચિંતન મેં બસ યહી ચલના ચાહીએ, આવા શબ્દો પીડ્યા છે. તૈયારી કોને કહેવાય એ વિષયમાં એમનો 250 નંબર નો બોલ છે. બરાબર. અત્યારે તો બધું સાહિત્ય તૈયાર છે. આત્મ પ્રાપ્તિ કેસે હોય ઇસ વિષય મેં જિજ્ઞાસા પૂર્વક પૂછા હુઆ પ્રશ્ન કા યો વિસ્તૃત ઉત્તર હૈ. ભીખાભાઈએ પૂછ્યું, હીરાભાઈ પૂછતા, ખરેખર રુચિ મેં અપની જરૂરત લગે આ જરૂરિયાત પહેલી જ વાત આવી દીધી, એને રૂચવું જોઈએ ને એ રૂચેલા વિષયની એને આવશ્યકતા જરૂર ઊભી થયેલી હોવી જોઈએ. તબ અપની વસ્તુ કી પ્રાપ્તિ હુએ બિના રહેવે હી નહીં. આ શૈલી જે બેનશ્રી અપનાવી છે, આમ થાય તો આમ થયા વિના રહે નહીં, સૌ બ્રહ્માંડ ને ફરી જવું પડે. થાય નહીં થાય તારા ભાગમાં હશે તો થશે, પૂર્વ કર્મ હશે તો થશે, એ વાત અહીંયા છે. અહીંયા ભાગ્યને આધીન નથી, પુરુષાર્થને આધીન છે. પણ સકાળ કે એ જ તારો સકાળ છે, સકાળ પુરુષાર્થને ગૌણ કરાવતો નથી. અને પુરુષાર્થ નું જ્ઞાન સકાળ ના અજ્ઞાન ને ઉભો કરતો નથી. બે એક સાથે તબ અપની વસ્તુ કી પ્રાપ્તિ હુએ બિના રહે નહીં. પછી આ વાક્ય લીધું છે, ચોવીસો ઘંટો. અહીંયા જે જાગતા ઊંઘતા લીધું ને, માણસ ઊંઘે ને જાગે એમાં ચોવીસ કલાક પૂરી થાય છે. ચોવીસો ઘંટો ચિંતન મેં, બે ચિંતન મેં એટલે બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક, એક યહી ચલતા રહે, એક સ્વરૂપનું ઘોળન ચાલતું રહે, તો એને વસ્તુની પોતાની વસ્તુની પ્રાપ્તિ થયા વિના રહે નહીં. પછી આ સિદ્ધાંત દેખો છો કે જીસ વિષય કી રુચિ હોતી હૈ ઉસ વિષય સેંકડો બાહ્ય કાર્ય કરતે હુએ ભી ચલતા હી રહેતા હૈ. આ બધાને અનુભવ ગોચર થાય. જેને જે વિષયની રુચિ હોય એને બીજા સેંકડો કામ કરતા પણ એનું અંદરમાં રટણ ચાલ્યા જ કરે છે, ઓર બહાર કા ઉપયોગ ઉપર ઉપર ચલતા હૈ. ત્યારે રુચિનો વિષય મુખ્ય વર્તે છે, બહારના કાર્યોનો ઉપયોગ ઉપર ઉપર ચાલે છે. અને એવા ઉપર ઉપરથી ચાલતા ઉપયોગના નિમિત્તે પણ બહારના કાર્યો જે થવાના હોય તે થાય છે. ઉપયોગ કરતો નથી પણ જે થવાના હોય તે થાય છે. ઉસમાં જાગૃતિ નહીં હોતી. જાગૃતિનો પણ એવો સિદ્ધાંત છે કે જીસ વિષય મેં રુચિ હૈ ઉસમાં હિ જાગૃતિ રહેતી હૈ. એમને પણ આ બધા સિદ્ધાંતિક વાતો લખી નાખી. સેંકડો કાર્ય કરતે રહેને પર ભી એ સબ કી ગૌણતા હી રહા કરતી હૈ, ઓર રુચિ કા વિષય સદા મુખ્ય રહેતા હૈ. એક પેરેગ્રાફમાં રુચિ અને જરૂરિયાત સાથે ચાલે છે.
બોલ બોલ છે કે પત્ર?
બોલ છે. 250 નંબર, 645 છે ને, 250 નંબર. બહુ સારો બોલ છે. અહીંયા કે છે, જાગતા ઊંઘતા એનો પ્રયત્ન જોઈએ, એની રુચિનો પ્રકાર સરખો થવો જોઈએ છે. બધું એક ધારો, ત્યાંથી લ્યો કાંઈથી લ્યો, અનુભવનો 1000 જ્ઞાની હોય એક જ મત એનો પડે. કેમ કે એને એક સરખો આત્મા જોયો છે, એનું વિજ્ઞાન એક સરખું, એને અનુભવ ગોચર થયું છે. શાસ્ત્ર જ્ઞાનીએ વાંચ્યા હોય કે ન વાંચ્યા હોય એની વાત નીકળે એના અનુભવમાંથી, એટલે એમાં ફેર પડતો. શાસ્ત્રને ધારવા વાળો ગોથું ખાય છે પણ જ્ઞાની ગોથું ખાતા એમ છે. અમારે એક શિક્ષક હતા, એની શીખવવાની પદ્ધતિ એવી હતી કે છોકરા ભૂલે નહીં એવી પદ્ધતિ એને શીખવવાની, એટલે ખાલી એને યાદદાસ્ત ન કરાવે પણ એવા પ્રસંગોને મૂકે અને એ પ્રસંગની અંદર વ્યાકરણ શીખડાવતા, ઇંગ્લિશ ગ્રામર લેતા હતા અમારું. વ્યાકરણના એક એક પદને રોજિંદા અમુક બનાવ બનતા હોય એની અંદર ફિટ કરે આ જગ્યાએ આ પદ છે. ભૂલે નહીં, એમાં અઘરામાં અઘરો જે વ્યાકરણનો વિષય હોય ત્યારે આવી યુક્તિ એમાં આવતા મારા છોકરાઓને ભૂલ ન થાય. એમ આ અનુભવનો વિષય એવો છે કે ભૂલાય નહીં, માણસ તરતા શીખે ભૂલાય નહીં, ડ્રાઇવિંગ શીખે છે, સાયકલ શીખે છે, ભૂલે છે ન ભૂલે. 25 વર્ષે પાણીમાં પડે નાનપણમાં તરતા શીખાવે આપણે ગામડામાં ઉછેર આવી કરતા હોય, 25 વર્ષે પાણીમાં ભૂલથી પડે તો એ તરી જાય. કેમ કે એ કળા છે એવી કે જે એક વખત અનુભવ ગોચર થઈ છે એના માવરાની એને જરૂર પડતી. અહીંયા તો આ વિષય એવો છે કે જ્ઞાન કળા હાથમાં આવ્યા પછી એનો માવરો પૂર્ણ કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી છૂટતો એ સ્થિતિ છે.
ભગવાન જય હો, પરમ કૃપાળુ શ્રી કાન્ત દેવનો જય હો.